નું સ્વરૂપ માયા થી બનેલું નથી, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણગોપા. સંસારના બધા જ આકાર માયા થી બનેલા છે, અને તેથી સંસારના કોઈ આકાર સાથે બહુ પ્રેમ કરે તો મનમાં વિકાર જ આવે છે. પ્રભુનું સ્વરૂપ માયા રહિત શુદ્ધ છે. મૂર્તિમાં ચેતન પરમાત્માના દર્શક, ધીરે ધીરે વાસનાનો વિનાશ થશે. સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ કરે એ જ વાસનાનો વિનાશ કરી શકે છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ વાસનાનો વિનાશ કરશે. સૂર્યનો વિખરાયેલો જે પ્રકાશ છે એ કાગળને પણ બાળી શકતો નથી. ગરમી બહુ વધી છે, પણ સૂર્યનો વિખરાયેલો પ્રકાશ કાગળને પણ બાળી શકે નહીં. એ જ સૂર્યનો પ્રકાશ સૂર્યકાંત મણીમાંથી ઉતરે આવે તો બાળે છે. મૂર્તિમાં ચેતન પરમાત્માના દર્શન કરો, ભગવત સ્વરૂપ સાથે પ્રેમ કરો. તમારા ભગવાનને આંખમાં રાખો, તમારા ભગવાનને મનમાં રાખો. બે ત્રણ મિનિટ થાય કે ભગવાનના દર્શન કરો. ભગવાનના દર્શનમાં ધરાશો નહીં, ભગવાનના દર્શનમાં ધરાય તે વૈષ્ણવ નહીં. ભગવાનને કેવળ ઘરમાં નહીં આંખમાં રાખો, પ્રેમથી પૂજા કરો, તમારું કલ્યાણ થશે. પ્રહલાદજીએ બે સાધન બતાવ્યા. નૈવાત્મન પ્રભુરયમ નિજ લાભ પૂર્ણો માનંજનાદ વિદુષઃ કરુણો વૃણીતે યદ્યજ્જનો ભગવતે વિદધીતમાનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. પ્રહલાદજીને નરસિંહ સ્વામીની આજ્ઞા થઈ છે, હિરણ્યકશ્યપુના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો, શ્રાદ્ધાદિક વિધિ થયો છે, પછી તો બ્રહ્માજી પ્રહલાદને રાજ્યાભિષેક કરે છે. પ્રહલાદ રાજા થયા છે. નરસિંહ ભગવાનને વંદન કરીને કહ્યું છે, મને માગવાની ઈચ્છા છે કે માગો, મારા પિતાજીનો ઉદ્ધાર કરો, મારા પિતાજીને સદગતિ મળે એવી કૃપા કરો. મારા પિતાજી તમારી નિંદા કરતા હતા, મારા પિતાજી સાધુ બ્રાહ્મણોને ત્રાસ આપતા હતા, મારા પિતાજીની દુર્ગતિ ન થાય એમનો ઉદ્ધાર કરો. નરસિંહ સ્વામીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, તારા પિતાનો ઉદ્ધાર હું શું કરું, તારા ભક્તિથી તારા પિતાને મુક્તિ મળી છે. ભગવત ભક્ત દીકરો મા બાપનો ઉદ્ધાર કરે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, અતિ પાપી પુત્ર મા બાપની દુર્ગતિ પણ કરે છે. પિતા પુત્રને ધન આપે છે અને પુત્રના કર્મનો વારસો પિતાને મળે છે. પુત્ર એ અતિ પાપી હોય તો એના પાપથી મા બાપની દુર્ગતિ થાય છે. પ્રહલાદ જેવો ભગવત ભક્ત પુત્ર હોય તો એના ભક્તિથી માતા પિતાને મુક્તિ મળે છે. છોકરો થયા પછી જવાબદારી બહુ વધે છે. બાલ્યાવસ્થામાં બાળકનું હૃદય કોમળ હોય અને ત્યારે જેને પ્રભુના માર્ગમાં વાળો, એને એવું ઠસાવો કે ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીં, ભગવાનને અર્પણ કર્યા વિના ખાય તો એને પાપ લાગે. બાળકને તમે સમજાવી શકશો, એ મોટો થયા પછી એ માનશે. બાલ્યાવસ્થામાં એને સારા સંસ્કાર આપજો. તારા જેવો ભગવદ ભક્ત દીકરો મા બાપનો ઉદ્ધાર કરે છે. પુત્ર અતિ પાપી હોય તો એના પાપ થી મા બાપ ની દુર્ગતિ પણ થાય. એક ઝાડમાં એક કાગડો રહેતો હતો. સાયંકાળનો સમય, અંધારું થયું હતું. એક હંસ હંસે જોડું ફરતા ફરતા ત્યાં આવ્યું. કાગડાને કહ્યું કે અંધારું થયું છે, આખી રાત રહેવાની ઈચ્છા છે. કાગડાએ કહ્યું ભલે અહીંયા હંસ હંસે રીતે ઝાડમાં રહ્યા છે. કાગડાની આંખ બહુ ખરાબ હોય. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે માનવ આંખ થી બહુ પાપ કરે એ બીજા જન્મમાં કાગડો થાય. યાદ રાખજો, ભૂલશો નહીં, આંખ થી પાપ ન થાય. આંખ થી પાપ કરનારો કાગડો થાય છે. કાગડાની આંખ બહુ ખરાબ, હંસણીને વારંવાર જુએ એની દાનત બગડી ગઈ. સવારે હંસ હંસણી જવા લાગ્યા ત્યારે કાગડાએ તે હંસણીને પકડી રાખી, છોડતો નથી. હંસે કહ્યું તમે આ શું કરો છો? ત્યારે કાગડો બોલે છે, આંખ તો મારી છે. હંસ કે છે, તારી નથી, મારી છે. કાગડો કે છે, મારી છે. મારી મારી કરતા મારા મારી શરૂ થઈ ગઈ. તે બે જણ કોર્ટમાં ગયા. કાગડો બહુ ચાલાક હોય છે. ન્યાયાધીશ ને બંગલે કે મળવા ગયો છે. ન્યાયાધીશ ને લાલચ આપે, આવતીકાલે તારે ન્યાય આપવાનો છે, હંસણી મારી છે, મારા તરફ નો તું ન્યાય આપે તો તારા મરી ગયેલા માતા પિતા જ્યાં હશે ત્યાં હું તને લઈ જઈશ. કાગડો પિતૃદૂત હોવાથી એને મરી ગયેલા પિતૃઓ દેખાય. ન્યાયાધીશને લોભ આપ્યો, હું તારા મા બાપ તને બતાવીશ. ન્યાયાધીશે લોભથી ન્યાય આપ્યો. આ હંસની હંસની નથી, કાગડાની છે. હંસ દુઃખી થયો. ન્યાયાધીશે કાગડાને કહ્યું કે મેં તારા તરફનો ન્યાય આપ્યો, હવે મારા મા બાપ જ્યાં હોય ત્યાં મને તું લઈ જાવ. તે કાગડો ન્યાયાધીશને ઉકરડામાં લઈ ગયો અને ત્યાં કીડા પડ્યા હતા બતાવે, આ જે કીડો છે તે તારો બાપ થાય. કે મારો બાપ કીડો થયો છે? કે જેનો દીકરો ન્યાયાસનમાં બેસીને ખોટો ન્યાય આપે એનો બાપ કીડો ન થાય તો પછી બીજું શું થવાનું? અરે તું પણ કીડો થવાનો છે, તે ખોટો ન્યાય આપે. પુત્ર અતિ પાપ કરે તો એના પાપ થી મા બાપ ની પણ દુર્ગતિ થાય. પુત્ર અતિશય ભક્તિ કરે તો એના ભક્તિ થી માતા પિતાને સદગતિ મળે છે, મુક્તિ મળે છે. પ્રહલાદ જેવા ભગવદ ભક્ત પુત્ર માતા પિતાનો ઉદ્ધાર કરે છે. તે તારા માતા પિતાને સદગતિ આપી છે. ત્રિસપ્તભી પિતા પૂતઃ પિતૃભી સહત એનઃ, એક બેને અનેક જીવોનો તે ઉદ્ધાર કર્યો. પ્રહલાદજીની કથા રાજસૂય યજ્ઞમાં નારદજી મહારાજ ધર્મરાજાને સંભળાવે છે. સાધારણ એક વક્તાનો એવો નિયમ હોય છે, એક પ્રકરણ પૂરું થયા પછી વક્તા શ્રોતાના મુખને જુએ છે અને તે ચતુર વક્તા સમજી જાય છે કે કથાની અસર કેવી થઈ છે. નારદજી કથા કરતા કરતા ધર્મરાજાને જોવા લાગ્યા, આજે ધર્મરાજ કથામાં ઉદાસ થઈને બેઠા છે, લમણે હાથ રાખ્યા છે, બહુ ઉદાસ લાગે છે. નારદજીને તે ઠીક લાગ્યું નહીં, કથામાં કેવી રીતે બેઠો છે? મેં તો પ્રેમથી કથા કરી પણ આજે કથામાં રાજાને આનંદ થયો નથી, કંટાળો આવ્યો છે. સંત હૃદય સરળ હોય છે. નારદજીએ સરળતાથી ધર્મરાજાને પૂછ્યું છે, કથામાં આનંદ નહીં આવ્યો, તમે આજ બહુ ઉદાસ થઈને બેઠા છો. ધર્મરાજાએ કહ્યું કે કથામાં તો મને આનંદ થયો, હું ક્યારનો વિચાર કરું છું, 5 વર્ષના પ્રહલાદનો પ્રેમ કેવો, ભગવાનમાં વિશ્વાસ કેવો, આ સ્તંભમાં ભગવાન છે, પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે પરમાત્મા સ્તંભ માંથી પ્રગટ થયા હતા, મારા માટે તો હજુ પ્રગટ થયા જ નથી. પ્રહલાદના માટે સ્તંભ માંથી પ્રગટ થયા. 5 વર્ષના પ્રહલાદને ભગવાનના દર્શન થયા. હું 55 વર્ષનો થયો, હજુ એક વાર પણ મને દર્શન થયા નથી. મને મારા જીવનની હવે ઘૃણા આવે છે. આ જીવન શા કામ? કૂતરો આખો દિવસ રખડે છે તેમ પૈસા માટે હું બહુ રખડ્યો. કૂતરાને ભૂખ લાગે ત્યારે ખાય છે. મેં આજ સુધી લૂલીના લાડ બહુ કર્યા છે. કૂતરો તો હારો જે કઈ મળે એમાં સંતોષ માને છે. ભોજન કરો, લૂલીના લાડ ન કરો. પેટ માગે તે પેટને આપજો, આ જીભ માગે તે જીભને આપવું નહીં. મેં બહુ ખાધું, પૈસા માટે બહુ રખડ્યો, મેં પરમાત્માના માટે કઈ સાધન કર્યું નહીં. મને એક વાર પણ ભગવાનના દર્શન થયા નહીં. મારું જીવન વૃથા છે, મને થોડું ભય લાગે છે. અંતકાળમાં યમદૂતો મને બહુ મારશે, મને બહુ સજા થશે. મેં ભગવાનના માટે કઈ કર્યું નથી, મને એક વાર પણ ભગવાનના દર્શન થયા નથી. અને તેથી મને ચિંતા થાય છે, અંતકાળમાં મારું હવે શું થશે.
શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ ધનમ મેરુતુલ્યમ યશશ્ચારુચિત્રમ હરેરંગ્રિ પદ્મે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ અનર્ઘ્યાણી રત્નાનિ ભુક્તાનિ સમ્યક સમાલિંગિતા કામિની યામિનીષુ.
મેં બહુ સુખ ભોગવ્યું, મેં ભગવાનના માટે કઈ કર્યું નહીં. મારો જન્મ વ્યર્થ છે, અંતકાળમાં મને બહુ માર પડશે. આ વિચાર મનમાં આવે છે અને તેથી મને ભય લાગે છે, ચિંતા થાય. મને હજુ એક વાર પણ ભગવાનના દર્શન થયા નથી. ધિક્કાર છે મને. 5 વર્ષના પ્રહલાદને ભગવાનના દર્શન થયા. રાજસુ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજતા. શિશુપાળનો ઉદ્ધાર થયા પછી આ કથાનો આરંભ થયો. શ્રી કૃષ્ણ પાંડવોના ઘરમાં વિરાજેલા છે, પણ ભગવાન એવી લીલા કરે છે, હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. પાંડવોના ઘરમાં છે, હું તમારા મામાનો દીકરો છું, હું સેવા કરવા માટે અહીં આવ્યો છું. મેં આ બનાવ્યું છે. આજકાલના લોકો બંગલો બાંધે ને તે પોતાનું નામ કોતરી પડે છે. કેટલાક તો કપડા ઉપર પણ નામ લખવા લાગ્યા છે. પ્રત્યેક વસ્તુ ઉપર નામ લખે, કપાળમાં નામ લખતા નથી એટલું આવું કરે છે. આ મારું છે. માનવને જાહેર થવું બહુ ગમે છે, પરમાત્માને ગુપ્ત રહેવું ગમે છે. ભગવાન વિરાજેલા છે, ધર્મરાજા એમને ઓળખી શક્યા નહીં. ધર્મરાજ તો એવું માને છે આ મારા મામાના દીકરા છે, વસુદેવજી મારા મામા થાય. આ બધા સેવા કરવા માટે આવ્યા છે. ધર્મરાજાના ઘરમાં ભગવાન વિરાજેલા છે. તમારા ઘરમાં નથી, તમારા ઘરમાં પણ ભગવાન છે. ભગવાન તમારી સાથે જ છે. નારદજી જેવા સદગુરુ કૃપા કરે, સદગુરુ આંખ આપે તો ભગવાન દેખાય. ધર્મરાજાના ઘરમાં વિરાજેલા, પણ ધર્મરાજાને બરાબર દર્શન થયા નહીં. નારદજી એ કહ્યું છે, તમે ભાગશાળી છો, તમારા ઘરમાં ભગવાન વિરાજેલા છે.
યુયમ નૃલોકે બતહુરી ભાગા સુખમ પુના મુનયો વિયંતી
એષામ ગ્રહાના વસતી સાક્ષાત
ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ.
તમાગીર પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન. આ બધા સાધુઓ બ્રાહ્મણો કેટલાક તો એવા છે વગર આમંત્રણે તારા યજ્ઞમાં આવે છે. આ બ્રાહ્મણો એવા છે કોઈને મિષ્ટાન્ન ખાવાની ઈચ્છા નથી, કોઈને દક્ષિણાનો લોભ નથી, વગર આમંત્રણે તારા યજ્ઞમાં આવે છે. આ બ્રાહ્મણો એ વિચાર કર્યો ધર્મરાજાના રાજસુ યજ્ઞમાં પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થશે અને તે દર્શન ના લોભ થી આવ્યા છે, તારા ઘરમાં ભગવાન છે. ધર્મરાજાને આશ્ચર્ય થાય છે, મહારાજ મારા ઘરમાં ભગવાન છે, ભગવાન ક્યાં છે? અરે આ સભામાં જ બેઠા છે, માનવના જેવું સ્વરૂપ ધારણ કર્યું છે. ધર્મરાજા સભામાં ચારે બાજુ જુએ છે, શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે. વિચાર કરે આ ભગવાન હશે, અને આ ભગવાન હોય તો પતરાળા ઉઠાવે. શ્રી કૃષ્ણની લીલા જેવી દિવ્ય કોઈ ઓળખી શકે નહીં. ના ના, આ ભગવાન નથી, આ તો વસુદેવ મામાના પુત્ર છે. કે મહારાજ ભગવાન ક્યાં છે? નારદજી દ્વારકાનાથ શ્રી કૃષ્ણના સન્મુખ બેઠા છે. શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા નારદજી બોલે છે. ભગવાન સમજી ગયા છે આ નારદ મારી જાહેરાત કરશે એવું લાગે છે. પ્રભુએ નારદજીને આંખથી સંકેત કર્યો, નારદ હવે વધારે બોલીશ નહીં, મારે જાહેર થવું નથી, તારી કથા તું જલ્દી પૂરી કર, હવે અચ્યુતમ કે છે એમ બોલો છે, વધારે બોલવાનું નહીં, મારે પ્રગટ થવું નથી. પ્રભુએ ઈશારો કર્યો. નારદજીએ કહ્યું કે મારે તમને પ્રગટ થવાની ઈચ્છા નથી, પણ આજે તમને પ્રગટ કર્યા વિના મને છૂટકો પણ નથી. હું બહુ મર્યાદામાં બોલું છું કે ભગવાન અહીંયા વિરાજેલા છે, પણ સમજતો નથી. સભામાં કોઈ મહાન પુરુષ બેઠા હોય, એમના સન્મુખ કોઈ આંગળી ચીંધે તો એમનું અપમાન થાય. અને તેથી નારદજી બહુ વિવેકથી બોલે છે. ધર્મરાજાએ કહ્યું છે ભગવાન ક્યાં છે? પછી તો બધી મર્યાદા છોડી દીધી, શ્રી કૃષ્ણના સન્મુખ આંગળી ચીંધે. અયમ બ્રહ્મ, આ શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે. અમે શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે અહીંયા આવ્યા. સભામાં જયારે નારદજી બોલ્યા છે ત્યારે ભગવાનને પણ સંકોચ થયો. ભગવાનની નજર ધરતીમાં છે અને પ્રભુએ થોડું માથું હલાવ્યું. ત્યાં નારદ બોલે છે બરાબર નથી, હું કઈ ભગવાન નથી, ભગવાન તો વૈકુંઠમાં નારાયણ વિરાજેલા છે. પ્રભુએ ના પાડી છે. નારદજી કે છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, જે લાયક નથી એને દર્શન થતા નથી, અને કદાચ દર્શન થાય તો એને દર્શનમાં વિશ્વાસ થતો નથી. માનવ જીવનમાં એક બે વાર ભગવાન બધાને મળે છે, જે ઓળખી શકતો નથી. નારદજીએ કહ્યું કે આ પરમાત્મા છે, પણ પ્રભુએ જયારે માથું હલાવ્યું અને ત્યારે ધર્મરાજાને શંકા થઈ. ધર્મરાજાએ કહ્યું કે મહારાજ આપ કહો છો શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એ તો ના પાડે છે કે હું ઈશ્વર નથી. તમે બોલો છો તે સાચું કે શ્રી કૃષ્ણ બોલે છે તે સાચું, બેમાં સત્ય શું? નારદજીએ કહ્યું સંત કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં, ભગવાન તો લીલામાં ગમે વગર જુઠ્ઠું પણ બોલે છે, સંત સાચું બોલે. હું જે કહું છું એ જ સત્ય છે. સત્યમ વદ કાયદો એ જીવ માટે છે. ભગવાન તો લીલામાં કોઈ કોઈ વખત જુઠ્ઠું પણ બોલે. બાલકૃષ્ણલાલ બાલ બાલ મિત્રો સાથે પાર્ટીમાં રમતા, મન સુખાય મધુમંગલે સરસ માટીનું મકાન બનાવ્યું અને કનૈયાને બતાવે મારું મકાન કેવી રીતે થયું છે, તું મકાન બનાવ. તે કનૈયો મકાન બનાવવા જાય ને તે દિવાલ પડી જાય છે, મકાન થતું નથી. તે બધા બાળકો હસવા લાગ્યા, કનૈયા તને કશું આવડતું નથી, મારું મકાન કેવું સરસ થયું છે. બધા બાળકૃષ્ણને ચીડાવે છે, તને કશું આવડતું નથી. તારાએ વિચાર કર્યો કે હું શું કરું, મારું મકાન પડી જાય છે. થોડી માટી હાથમાં લીધી અને મોઢામાં મૂકી, લાલાએ માટી ખાધી, લાલાએ માટી ખાધી. બધા બાળકો દોડતા દોડતા યશોદા માં પાસે ગયા છે અને યશોદાજીને કહ્યું, અહીંયા તારા લાલાએ માટી ખાધી. યશોદાજી દોડતા આવ્યા છે. કનૈયો માખણ ખાય ને તો તગડો થાય અને માટી ખાય એના પેટમાં કદાચ કોઈ રોગ થઈ જાય. તો યશોદા મૈયા દોડતા આવ્યા છે. લાલાને પૂછે છે, તે કેમ માટી ખાધી? શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમ્યા છે. હું દેવ નથી, હું ઈશ્વર નથી, હું તમારો બાળક છું. માં લાલાને ધમકાવે છે, ઘરમાં કઈ ખાવાનું મળતું નથી, માટી ખાય છે, કેમ માટી ખાધી? બાળકૃષ્ણ ગભરાયા અને લાલાએ કહ્યું કે મૈયા મેં માટી ખાધી નથી. ક્યાં તારા મિત્રો બોલે છે કે આ બધા જુઠ્ઠા છે, એકલો હું આજો છું. પરમાત્મા શ્રી કૃષ્ણ સત્ય છે, શ્રી કૃષ્ણ વિના જે ભાષે છે તે બધું મિથ્યા છે, આ બધા જુઠ્ઠું બોલે છે. માં આ બધાની એવી ઈચ્છા છે કે કનૈયાને એની માં મારે અને તેથી બધા આવું બોલે છે, આ બધા જુઠ્ઠા છે, મેં માટી ખાધી નથી. બાળકોએ માને કહ્યું, માં આ કનૈયાના મોઢામાં માટી છે, એને માટી ખાધી છે, મુખમાં માટી છે. યશોદાજીએ કહ્યું, તે માટી ખાધી નથી ને, એના મેં માટી ખાધી નથી, મોઢું ઉગાડ, મારે જોવું છે. હવે તો બાલકૃષ્ણ ગભરાયા, મોઢામાં માટી દેખાય તો મારી માં મને મારશે. શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમ્યા છે. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર છે. યશોદા મૈયા તો શ્રી કૃષ્ણને બાળક માને છે, મારો દીકરો છે, એને માટી ખાવાની ટેવ પડી છે અને હું એને આજે સજા કરીશ. ઐશ્વર્ય શક્તિ વિચાર કરે છે. યશોદાજી તો શ્રી કૃષ્ણને બાળક માને છે, શ્રી કૃષ્ણ મારા પતિ છે, મારા પતિને કોઈ મારે એ મારાથી સહન થાય. શ્રી કૃષ્ણ ઐશ્વર્ય શક્તિના પતિ છે, યશોદા માના પુત્ર છે. યશોદાજીએ કહ્યું, મોઢું ઉગાડ. ત્યારે ઐશ્વર્ય શક્તિએ વિચાર કર્યો, મારા પતિને કોઈ મારે મારાથી સહન થાય નહીં, મારા પતિને તું કેવી રીતે મારે છે તે હું જોઉં છું. દાદાએ જ્યાં મોઢું ઉગાડ્યું તે ઐશ્વર્ય શક્તિએ શ્રી કૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. મોટા મોટા દેવો દેખાય છે, ઇન્દ્રલોક, ચંદ્રલોક, વરુણલોક, યશોદા માને લાલાના મુખમાં દેખાય. જીવ સત્ય ભાષણ કરે. ભગવાન તો લીલામાં કોઈ કોઈ વખત જુઠ્ઠું પણ બોલે. ભગવાન કદાચ જુઠ્ઠું બોલે તો ભગવાનને કહેનાર પૂછનાર કોઈ નથી. નારદજીએ કહ્યું, મેં જે કહ્યું છે એ જ સાચું છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એ ના પાડે છે, એ તો નાના હતા ત્યારથી એમને એવી આદત પડી છે સ્વરૂપને છુપાવી રાખે. યશોદામાના આંગણામાં મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ આવે, યશોદા મૈયા ફળ આપવા જાય ત્યારે સાધુઓ યશોદા માને વંદન કરે, મનાવે, મૈયા 40 વર્ષ થયા હું સાધુ થયો છું, હું સવારે ઉઠીને ધ્યાન કરું છું, જપ કરું છું, પણ મારા પાપ બહુ છે, મને ભગવાન દેખાતા નથી, એક વાર પણ મેં ભગવાનના દર્શન કર્યા નથી. મૈયા, મેં એવું સાંભળ્યું છે કે તારા ગોદમાં ભગવાન રમે છે, એક વાર તું મને બાલકૃષ્ણના દર્શન કર. યશોદા મૈયા ઘરમાં જાય છે, લાલાને સમજાવે, બેટા બારે મોટા મહાત્મા આવ્યા છે, તને આશીર્વાદ આપશે, તું બહાર જા, એમને વંદન કર, તું તને આશીર્વાદ મળશે. દાદા તો મને આશીર્વાદ જોઈતા નથી, તને આશીર્વાદ જોઈતા તો બહાર જઈને પગે લાગશે, મને આશીર્વાદ જોઈતા નથી. કે કનૈયા તને આશીર્વાદ જોઈતા નથી, તને શું જોઈએ? મને માખણ મિશ્રી આપી દે, આશીર્વાદ તું લે, મને માખણ મિશ્રી જોઈએ, બીજું કઈ જોઈએ? કેવું બોલે છે યશોદા મૈયા, સમજાવે છે. એ મોટા મહાત્મા છે, તને પૈસા મળશે, તને આશીર્વાદ આપશે. કે માં હું એને બરાબર જાણું છું, એ રોજ મને પગે લાગે છે, હું શું કરવા એને પગે લાગું? આ છોકરો કેવું બોલે છે? એ સાધુ તને પગે લાગે છે કે માં રોજ મને પગે લાગે છે, હું એને ઓળખું છું. હજુ દર્શન આપવા લાયક સાધુ થયા તેથી શું, અંદર ના વિકારો હજુ ગયા નથી, વાસના નો વિનાશ થયો નથી. હું બહાર નહીં આવું. સાધુઓ બે કલાક ચાર કલાક બેસી રહે છે, પાણી પીતા નથી, મૈયા નાના દર્શન કરાય, દર્શન આંગણે સાધુ ભૂખ્યો બેસી રહે એ માને ગમે. આ કનૈયો કેવો છે, રોજ બહાર રમવા જાય છે, આ જ આંગણામાં સાધુ બેઠો છે તે બહાર જતો જ નથી. બેટા તું બહાર આજે કેમ જતો નથી? દાદા એ કહ્યું કે પેલા સાધુ મહારાજ ની દાઢી બહુ મોટી છે ને, મને બહુ બીક લાગે છે, હું બહાર જઉં કદાચ મને પકડીને લઈ જાય તો, મારે બહાર જવું નથી. યશોદામાને દયા આવે છે, બેટા હું તારી સાથે આવું, લાલા ની ઈચ્છા નથી. પણ યશોદામાં જબરદસ્તી થી બાલકૃષ્ણને ઉઠાવીને બહાર લઈ સાધુ મહારાજ ને દર્શન કરાવો, સાધુ મહારાજ આશીર્વાદ આપશે. કૃષ્ણ લીલા અતિ મધુર છે, ભગવાનને દર્શન આપવાની ઈચ્છા ન હોય તો બહાર ગયા પછી ભગવાન માના સાડીમાં મોઢું છુપાવે અને સાધુને પીઠ બતાવે, પીઠ ના કરો દર્શન, હટ કરવાથી દર્શન થાય, અરે લાયક થવાથી દર્શન થાય. આ જીવ લાયક નથી તેથી ભગવાન દર્શન આપતા નથી. દર્શન માટે હટ ન કરો, દર્શન માટે દુરાગ્રહ રાખો, સતત ભક્તિ કરો. જગત ન દેખાય, આનંદ મળે, સમજવું ભગવાન મળ્યા છે. પ્રત્યક્ષ પરમાત્મા જલ્દી દેખાતા નથી. ભક્તિમાં જે જગતને ભૂલે છે, જે એમનું હૃદય થોડું પીગળે છે, આનંદ મળે એ સમજે મને ભગવાન મળ્યા છે. ભગવાન આરંભમાં આનંદ સ્વરૂપે મળે છે. પરમાત્માનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી અને તેથી ભગવાન પ્રત્યક્ષ દર્શન આપતા નથી. ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે એનું તેજ તો દેવોને પણ સહન થતું નથી, માનવ શું સહન કરે? એ નાના હતા ત્યારથી એમને એવી આદત પડી છે, સ્વરૂપને છુપાવે છે. અરે શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે, અમે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે. નારદજીએ જયારે ભાર મૂકીને કહ્યું છે, જયારે ધર્મરાજાને ધ્યાન થયું હું ભૂલી ગયો હતો, આ જ પરમાત્મા છે, ભગવાનના ચરણમાં વંદન કરીને દ્વારિકા વંદન કરે છે. પ્રહલાદ ચરિત્રના સમાપ્તિમાં શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા છે. પરમાનંદ થયો છે. સાધારણ ધર્મ વિશેષ ધર્મની કથા સંભળાવી. સપ્તમ સ્કંધ પરિપૂર્ણ કર્યો, અષ્ટમ સ્કંધ નો હવે આરંભ કરે. સ્વાયંભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાશ્રુતા યત્ર વિશ્વસૃજાં સર્ગો મનૂન અન્યાન વદસ્વના. અષ્ટમ સ્કંદમાં મન્વંતર અવતાર ની કથા છે. બ્રહ્માજી ના એક દિવસમાં 14 મનુઓ રાજ કરે છે. પ્રત્યેક મનુ ના રાજ્યમાં ભગવાન નો એક વિશિષ્ટ અવતાર અવશ્ય થાય. આ 4 યુગ 1000 વાર જયારે પૂરા થાય છે ત્યારે બ્રહ્માજી નો એક દિવસ થાય છે. 4,32,000 વર્ષ પૂરા થાય કે કલયુગ ની સમાપ્તિ થાય છે. કલયુગ ના વર્ષ છે 4,32,000. એમાં અત્યારે 5,000 વર્ષ પૂરા થયા છે. હજુ તો કલી નો આરંભ છે. કલી નો પ્રભાવ બહુ વધવા લાગ્યો છે. કલયુગ ના વર્ષ 4,32,000. દ્વાપર યુગ ના વર્ષ 8,64,000. ત્રેતા યુગ ના વર્ષ 12,96,000. અને સત્યયુગ ના વર્ષો છે 17,28,000. એવી રીતે આ 4 યુગ 1000 વાર પૂરા થાય ત્યારે બ્રહ્માજી નો એક દિવસ થાય. ચતુર્યુગ સહસ્રમ યત બ્રહ્મણો દિનમ ઉચ્યતે. બ્રહ્માજી ના એક દિવસમાં અનેક અવતારો થાય, અનેક મનુઓ રાજ કરે છે. એક દિવસમાં 14 મનુઓ રાજ કરે. પ્રત્યેક મનુના રાજમાં ભગવાનના વિશિષ્ટ અવતારો થાય છે. પહેલું મન્વંતર સ્વયંભૂ મન્વંતર. સ્વયંભૂ મન્વંતરમાં ભગવાનનો યજ્ઞાવતાર અને કપિલ અવતાર થયો છે. દ્વિતીય સ્વારો મન્વંતર માં ભગવાન નો વિભુ નામનો અવતાર થયો. તૃતીય તામસ મન્વંતર માં ભગવાન નો સત્યસેન નામનો અવતાર થયો. ચતુર્થ મન્વંતર માં ભગવાન નો હરિ નામનો અવતાર થયો. હરિ અવતાર માં ગજરાજ નો પ્રભુએ ઉદ્ધાર કર્યો. પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે, આ ગજેન્દ્ર મોક્ષ ની કથા મને સાંભળવી છે.
આસીત ગિરિવરો રાજં સ્ત્રીકૂટૈ વિશ્રુતા ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિતા.
ત્રિકુટાચર પર્વત ઉપર એક અતિશય બળવાન હાથી રહેતો હતો. જંગલ નો રાજા છે. વાઘ સિંહ પણ એનાથી ગભરાય છે. એના મસ્તક માંથી મદ ઝરે છે. મદ ની વાસન થતી નથી. અનેક હાથણીઓ નો ધણી છે. જંગલ નો રાજા છે. એક વાર બહુ ગરમી પડી હતી ત્યારે હાથણીઓને બચ્ચાઓને સાથે લઈને ત્યાં સરોવરમાં જળ ક્રીડા કરવા લાગ્યો. હાથીને જળ ક્રીડા બહુ પ્રિય હોય છે. જળમાં રમે છે. કુટુંબ સાથે રમતો હતો તે સમયે સરોવરમાં રહેલો મગર આવ્યો અને હાથીનો પગ પકડ્યો. મગરના પકડમાંથી છૂટવાનો હાથીએ ઘણો પ્રયત્ન કર્યો. મગર નું જોર જળમાં વધે છે. હાથી સ્થલચર છે. હાથી જળમાં દુર્બળ થાય છે અને જળમાં મગર બળવાન થાય છે. મગર છોડતો નથી. પછી તો હાથણીઓ બચ્ચાઓ પણ એને ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પ્રયત્ન સફળ થયો નહીં. ધીરે ધીરે હાથી ડૂબવા લાગ્યો. બધાને ખાતરી થઈ કે હવે આ ડૂબીને મરી જશે એવું લાગે છે. તે હાથણીઓ બચ્ચાઓ બધા જ એને છોડીને ગયા છે. કોઈની સાથે રહ્યા નહીં. બધા જ એનો ત્યાગ કરે છે. મોટો કુટુંબ નો ધણી અને તે બધા એને છોડીને જયારે ગયા, એકલો રહ્યો ત્યારે એના બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામ્યું, ઈશ્વર વિના મારું કોઈ નથી. જેના માટે મેં ભોગ આપ્યો, કુટુંબના બધા લોકો મને છોડીને જાય, મારી કોઈને જરૂર નથી. એકલો રહ્યો ત્યારે બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયું, ભગવાન વિના મારું કોઈ નથી. ગજરાજે પૂર્વ જન્મમાં જે મહામંત્ર નો જપ કર્યો હતો અને તે મંત્ર એને યાદ આવે છે, તે મંત્ર બોલવા દે. પૂર્વ જન્મમાં કેટલો જપ કર્યો હતો એ કઈ ભાગવત માં લખ્યું નથી. સુખદેવજી મહારાજ એટલું જ બોલ્યા છે કે પૂર્વ જન્મ નો મંત્ર એને યાદ આવે. જેના સંસ્કાર મનમાં બુદ્ધિમાં અતિશય દૃઢ હોય એ યાદ આવે છે. યૌવનમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યારે કામ વાસનાના સંસ્કાર જાગૃત થાય. પરમાત્માના નામ સાથે એવો પ્રેમ કરો, અતિ સુખમાં અતિ દુઃખમાં ભગવાનનું નામ યાદ આવે. ગજરાજે પૂર્વ જન્મમાં જે મહામંત્ર નો જપ કરેલો અને તે મંત્ર એને યાદ આવે છે. પ્રાગ જન્મન્યનો શિક્ષિત
માદ્ર પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરિ કરુણાય નમોલયાય સ્વાંશેન સર્વતનુ વૃન્મનસિ પ્રતીત પ્રત્યગ દૃશે ભગવતે બૃહતે નમસ્તે આત્માત્મજાપ્ત ગૃહ વિત્ત જનેષુ સક્તૈઃ દુષ્પ્રાપણાય ગુણસંગ વિવર્જિતાય મુક્તાત્મભિસ્વરુદયે પરિભાવિતાય જ્ઞાનાત્મને ભગવતે નમઃ ઈશ્વરાય. ગજરાજ પરમાત્માને મનાવે કૃપા કરો, થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ ગજેન્દ્ર મોક્ષ ની કથા. બધા ના ઘર માં થાય, આ જગત માં એવું એક પણ ઘર નથી કે જે ઘરમાં ગજેન્દ્ર મોક્ષ ની કથા થતી ન હોય. બધાના ઘરમાં આ કથા થાય છે. આ સંસાર સરોવર જેવો છે, સંસાર સરોવરમાં જીવ રમે છે. આ જીવ જે ઘરમાં સુખ ભોગવે છે એ જ ઘરમાં એનો કાળ પણ બેઠો છે. કાળ સાવધાન છે, માનવ ગાફલ છે. સમય થયા પછી કાળ પગને પકડે છે, પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય. સમજવું મરણ સમીપમાં છે. હજુ તો તમને બહુ વાર છે, હું ગભરાશો નહીં, ગાફલ રહેશો નહીં. કાળ પગને પકડે છે. કાળ જ્યારે પકડે છે અને ત્યારે કાળના પકડમાંથી છુડાવવાનો ઘરના લોકો પ્રયત્ન કરશે પણ એમનો પ્રયત્ન સફળ નહીં થાય. ઘરના લોકો તો એવા હોય છે એમને બહુ દિવસ સેવા કરવી પડે ને તો પછી કંટાળો આવે છે, ઉપેક્ષા કરે છે. કેટલાક તો અંદર અંદર વાતો કરે છે, ભગવાન હવે એમના ઉપર થોડી કૃપા કરે તો સારું છે. કૃપા કરે એટલે જો આ મરી જાય તો સારું છે, પણ આવું બોલાય નહીં. બધા એને છોડીને જાય છે. એકલો જીવ મૃત્યુની શૈયામાં પડે, માનવ મૃત્યુની શૈયામાં હાયાય કરે છે, ગજેન્દ્ર હરી હરી કરે છે. હાયાય ન કરો, હરી સ્મરણ કરો. સુખમાં ભગવાનનું સ્મરણ કરો, દુઃખમાં ભગવાનને ભૂલશો નહીં. સુખ દુઃખ આવે છે જાય છે, સુખ દુઃખ અનિત્ય છે, પરમાત્મા નિત્ય છે. ગજરાજ ને પૂર્વ જન્મ નો મંત્ર યાદ આવ્યો. કાળ જયારે પકડે છે ત્યારે કાળના કાળ ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર લઈને આવે તો જ આ જીવ કાળના ત્રાસમાંથી છૂટે. સુદર્શન ચક્ર વિના આ મગર મરે નહીં. મગર કાળનું પ્રતીક છે. સુદર્શન ચક્ર થી જ મરે છે. સુદર્શન ચક્ર એ જ્ઞાન ચક્ર. સર્વમાં શ્રી કૃષ્ણ દર્શ એને સુદર્શન કહે છે. મંદિરમાં દર્શન કરો, મૂર્તિમાં દર્શન કરો, માનવમાં દર્શન કરો, પશુ પક્ષીઓમાં દર્શન કરો, સર્વમાં જે ભગવાનને જુએ છે એક દિવસ એને પોતાના અંદર પણ ભગવાન દેખાય છે. આત્મ સ્વરૂપમાં ભગવાનના દર્શ એ જ સુદર્શન છે. એ જ મગરને મારે છે. ગજરાજ બહુ વ્યાકુળ થયા છે. પરમાત્માને વંદન કરે છે, કૃપા કરો મને એવી જગ્યામાં લઈ જાઓ કે જ્યાં કાળ મગર કોઈ દિવસ મને પકડવા આવે નહીં. જ્યાં કાળની ગતિ છે ત્યાં ભીતિ છે. મારે એવી જગ્યામાં રહેવું છે કે જ્યાં કોઈ દિવસ કાળ મગર આવે જ નહીં. ભગવાનના ધામમાં કાળ આવી શકે. ભગવાનના ધામમાં કામને પ્રવેશ મળતો નથી. જ્યાં કામ જાય છે ત્યાં જ કાળ આવે છે. જે કામના આધીન રહે છે એને કાળના આધીન થવું જ પડે છે. કામ એ જીવને કાળ પાસે લઈ જાય છે. મારે એવી જગ્યામાં રહેવું છે જ્યાં કામ આવે નહીં, જ્યાં કોઈ દિવસ કાળ પણ આવે. ઈચ્છા વિકારેન ન યસ્ય વિપ્લવઃ તસ્યાત્મલોકાવરણસ્ય મોક્ષમ. કૃપા કરો હે ગોવિંદ હે દામોદર. આર્ત થઈને ગજરાજના જેવી પરમાત્માની સ્તુતિ. ગજરાજ બહુ બહુ ગભરાયા છે. જળમાં ડૂબવાની તૈયારી છે. હે નારાયણ હે કૃપા સિંધુ દયા કરો. ભગવાન દોડતા આવ્યા છે. પ્રભુએ સુદર્શન ચક્રથી મગરને માર્યો છે. હાથીને પોતાના જેવું ચતુર્ભુજ સ્વરૂપ આપ્યું છે. સ્વધામમાં લઈ ગયા છે. ગજેન્દ્ર મોક્ષ મરણ સુધારે છે. ભાગવતમાં ત્રણ અધ્યાય લીધા છે. મુખ્ય શ્લોક 35 છે. મગર પગને પકડે છે ત્યાંથી ભગવાન એને છુડાવે છે ત્યાં સુધી 35 શ્લોક છે. અધ્યાય તો 3 છે. જંગલનું વર્ણન બહુ કર્યું છે. હાથી કુટુંબ સાથે રમે છે તેનું વર્ણન કર્યું છે. એ બધા શ્લોકોનો કદાચ તમે પાઠ ન કરો તોય વાંધો નથી. મુખ્ય 35 શ્લોક છે. ગજેન્દ્ર મોક્ષ નો જે નિયમ થી પાઠ કરે અંતકાળમાં ભગવાન એને લેવા આવે છે. તમારા ભગવાનની પ્રેમથી પૂજા કરો. ભગવાનને ભોગ ધરો. ભગવાન આરોગ્ય છે એવા દર્શન કરો. ભગવાન પ્રસન્ન છે અને પછી એવી ભાવના કરો આજે હું મરવાનો છું. આજે મને કાળ મારવા આવ્યો છે. કાળે મારું ગળું દબાવ્યું છે. હું વ્યાકુળ થયો છું. ગજેન્દ્ર જેવા આર્ત થઈને નારાયણને પોકારો. ગજેન્દ્ર મોક્ષ મરણ સુધારે. પ્રભુએ તો વરદાન આપ્યું છે જે નિયમથી ગજેન્દ્ર મોક્ષ થી મારી સ્તુતિ કરશે અંતકાળમાં અતિ દુઃખમાં એ જીવ કદાચ મને ભૂલી જાય પણ હું એ જીવને યાદ કરીશ. હું એને નહીં ભૂલું. જે નિયમથી પૂજા કરે ને ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરે છે એને ભગવાન લેવા આવે છે. એક ગામમાં એક ઋષિ માના દર્શન કર્યા. રોજ ગજેન્દ્ર મોક્ષ 3 વાર બોલે અને ભગવાનને મનાવે તમે મને લેવા આવો. હું તમારી સાથે આવીશ, હું યમદૂતો સાથે નહીં જાઉં, મારા માટે તમે આવો. મરતા પેલા બે કલાક ડોશીએ કહ્યું હતું કે ભગવાન આવ્યા છે, મને કહ્યું છે બે કલાક બાકી છે, હું તને લેવા આવ્યો છું, હું તને મારા ધામમાં લઈ જઈશ, મારા પાછળ કોઈ રડશો નહીં, મેં જેવી ભક્તિ કરી તેવી તમે ભક્તિ કરશો, તમને પણ ભગવાન લેવા આવશે. મારી ભક્તિ આજે સફળ થઈ, ભગવાન મારા માટે આવ્યા છે. ગજેન્દ્ર મોક્ષ મરણ સુધારે, ગજરાજને દિવ્ય ગતિ આપી છે. ચતુર્થ મન્વંતરમાં લીલા થઈ છે, પંચમ મન્વંતરમાં ભગવાનનો વૈકુંઠ નામનો અવતાર થયો છે, ષષ્ઠ મન્વંતર તે ચાક્ષુષ મન્વંતર છે, ચાક્ષુષ મન્વંતરમાં ભગવાનના અનેક અવતારો થયા છે. સમુદ્રનું મંથન કર્યું અને દેવોને પ્રભુએ અમૃત પીવડાવ્યું. રાજાએ પ્રશ્ન કર્યો કે આ સમુદ્ર મંથનની કથા સાંભળવાની ઈચ્છા છે. શુકદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ. એક વાર એવું થયું, માર્ગમાં ઇન્દ્રદેવને દુર્વાસા ઋષિના દર્શન થયા. ઋષિના ગળામાં ફૂલની માળા, ઇન્દ્ર રાજાનું વૈભવ જોઈને પ્રસન્ન થયા, ગળામાંથી ફૂલની માળા ઉતારી અને ઇન્દ્રદેવને આપે છે. કોઈ સાધુ સંત તમને ફળ આપે, ફૂલ આપે તો માથે ચડાવો, એનું અનાદર ન થાય. સંત આપે છે એ તમારું લેવા માટે આપતા નથી, તમારું કલ્યાણ થાય એ ભાવના સાથે આપે. અતિ સંપત્તિમાં બુદ્ધિ બગડે છે, અતિ સંપત્તિ અને સન્મતિ એક ઠેકાણે રહેતા નથી. દુર્વાસા ઋષિએ આશીર્વાદ રૂપે પુષ્પની માળા આપી હતી. ઇન્દ્રદેવે વિચાર કર્યો માળામાં છે શું, એ માળા હાથીના મસ્તક ઉપર ફેંકી દીધી. હાથીએ સૂંચી ઉતારીને પત્તળે કચરવા લાગી. દુર્વાસા ઋષિને ગમ્યું નહીં, મેં પ્રેમથી માળા આપી હતી, તું અપમાન કરે છે, અરે તું લક્ષ્મીનું અપમાન કરે છે, ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે, જે ઘરમાં ફૂલનો અનાદર થાય છે, ફૂલ ઉપર પગ આવે તો લક્ષ્મીજીનું અપમાન છે, ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે, તું હવે દરિદ્રી થઈ છે એવું લાગે છે, તે પુષ્પનું અનાદર કરે. જે ઘરમાં અન્નદેવનું અપમાન થાય એ ઘરમાં લક્ષ્મીજી વ્યાસ્ત. અન્ન પરમાત્માનું સ્વરૂપ છે, અનાદર ન કર. જે ઘરમાં સાયંકાળે કજીઓ થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વ્યાસ્ત. તમારે કજીઓ કરવો જો તો રાત્રે 9-10 વાગે દરવાજા બંધ રાખીને કરજો, સાયંકાળે કરતા નહીં. સાયંકાળે ઘરમાં લક્ષ્મી નારાયણ આવે છે. જે ઘરમાં સાયંકાળે ઝઘડો થાય છે તે ઘરમાં લક્ષ્મીજી વિરાજે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, સૂર્યોદયના સમયે જે ઘરમાં લોકો સૂતેલા રહે છે તે ઘરમાં લક્ષ્મીજીને ગમતું નથી, એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. સૂર્યોદયે ચાસ્તમિતે શયાન, લક્ષ્મીજી ક્યાં વિરાજે છે ને ક્યાં વિરાજતા નથી. મહાભારતમાં એક અધ્યાય લીધો છે, દુર્વાસા ઋષિએ શાપ આપ્યો અને તેથી દેવોની હાર થઈ છે. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું છે. પરમાત્માની સ્તુતિ કરે છે, પ્રભુએ આજ્ઞા કરી સમુદ્ર મંથન કરો. બહુ મોટું છે, કોઈ મોટું કામ કરવું હોય તો શત્રુ સાથે મૈત્રી કરો. તમારા કામમાં શત્રુ વિઘ્ન કરશે. મોટા પ્રસંગો એટલા માટે યોજવામાં આવે છે, કોઈ જીવ સાથે અણબનાવ થયો હોય, વેર ઝેર ને લોકો ભૂલે, પ્રેમથી બધા ભેગા થાય, પ્રેમથી પ્રસાદ મળે, વેર રાખીને મરવું નહીં. શત્રુ સાથે પણ વેર નો ત્યાગ કરો. ભગવાન સમજાવે છે, રાક્ષસો સાથે મૈત્રી કરો, વેર છોડો, નહીં તો રાક્ષસો તમારા કામમાં વિઘ્ન કરશે. માન આપવાથી વેર નો વિનાશ થાય છે, મધુર વાણી બોલવાથી વેર નો વિનાશ થાય છે, વંદન કરવાથી વેર નો વિનાશ થાય છે. આ કામ બહુ મોટું છે. દેવ દૈત્યોની મૈત્રી થઈ છે. મંદરાચલ પર્વત ની રવિ બનાવી છે, સમુદ્રમાં અનેક ઔષધિઓ પધરાવે છે, દેવ દૈત્યો અમૃત ના માટે મંથન કરે છે. સમુદ્ર માંથી અમૃત નીકળ્યું નહીં, વિષ બહાર આવ્યું છે. સંસાર એ સમુદ્ર જેવો છે. આ સંસાર સમુદ્રમાં મીઠાશ બહુ જ ઓછી છે, ખારાશ અને કડવાશ વધારે છે. સંસાર સમુદ્ર નું વિવેક થી મંથન કરી ભક્તિ રૂપી અમૃત મેળવવાનું છે. જ્ઞાન અને ભક્તિ એ જ અમૃત છે. જ્ઞાન ભક્તિ રૂપી અમૃત નું જે પાન કરે એ અમર થાય છે. મોટા મોટા રાજાઓને જગત ભૂલશે, તુકારામ મહારાજ ને, તુલસીદાસ મહારાજ ને, મીરાબાઈ ને જગત નહીં ભૂલે. સંતો અમર હોય છે, સંતોને કાળ મારી શકે નહીં. સંતો આજ પણ છે, જે જ્ઞાન ભક્તિ રૂપી અમૃત નું પાન કરે તે મરતો નથી. દેવ દૈત્યો અમૃત ના માટે મંથન કરે છે, મંદરાચલ પર્વત ની રવિ બનાવી છે. પંદર પૂરા થાય અને સોળમું વર્ષ બેસે ત્યારે મનમાં મંથન થાય છે. યૌવનમાં પ્રવેશ કર્યા પછી પૂર્વ જન્મના સંસ્કાર ધીરે ધીરે જાગે છે, અને તે સમયે બહુ સાવધાન રહેવાની જરૂર છે. તમારા મનને પર્વત જેવું સ્થિર કરો. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. મનને પર્વત જેવું સ્થિર કરો. પર્વત ચાલે નહીં, બોલે નહીં, હાલે નહીં, તમારું મન સ્થિર. આ મંદરાચર પર્વત ડૂબવા લાગ્યો ત્યારે કૂર્મ નારાયણ પ્રગટ થયા હતા. મન રૂપી મંદરાચર પર્વત ને ભગવાનના ચરણમાં રાખજો, ભગવાનના નામમાં રાખજો. નિરાધાર મન સંસાર સમુદ્રમાં ડૂબે છે. મનને કોઈ આધાર આપો, મનને ભગવાનના નામમાં રાખો. નામ માંથી મન હટી જાય તો મનને ભગવાનના સ્વરૂપમાં રાખો. મંત્ર અને મૂર્તિ બે ઠેકાણે જે મન રાખે છે એને અમૃત મળે છે. મનને મંત્રમાં રાખો, મંત્રમાંથી હટી જાય તો મૂર્તિમાં રાખો. દેવ દૈત્યો મંથન કરે છે, મંથન અમૃત ના માટે કરે છે. અમૃત નીકળ્યું નહીં, વિષ બહાર આવ્યું છે. જે ભગવાનના પાછળ પડે છે, ભગવાન એની થોડી પરીક્ષા કરે છે. સાધારણ કોઈ વસ્તુ લેવી હોય ને તો તમે પણ પરીક્ષા કરો છો. પરીક્ષા કર્યા વિના માનવ એક સાધારણ વસ્તુ પણ લેતો નથી. પરમાત્મા જયારે જીવને અપનાવે છે ત્યારે ભગવાન થોડી પરીક્ષા કરે છે. જે ભગવાનના પાછળ પડે છે એને ભગવાન વિષ આપે છે. વિષ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે છે. વિષ સહન કરો. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે, કર્કશ વાણી એ જ વિષ છે. તમને કોઈ બહુ ત્રાસ આપે, દુઃખ એ જ વિષ છે. વિષ સહન કરો. તમારા જીવનમાં એવો પ્રસંગ આવશે, જે તમારો મિત્ર હતો એ મિત્ર સાધારણ કારણથી શત્રુ થઈ જશે. એ તમને ત્રાસ આપશે, તમારું નુકસાન કરશે, તમને વિષ જેવું લાગશે. અને તે સમયે ભગવાન શંકરની પૂજા કરો. વિષ શિવજી પચાવી શકે છે. શિવજીના મસ્તકમાં ગંગાજી છે, જ્ઞાન ગંગાને જે માથે રાખે એ જ વિષ પચાવી શકે, બીજો કોઈ પચાવી શકે નહીં. વિષની વાસ સહન થતી નથી. બધા દેવો ગંધર્વો શંકર ભગવાનનો જય જયકાર કરે છે, શિવ સ્તુતિ કરે છે અને કહ્યું છે કે આ વિષ અમને બહુ ત્રાસ આપે છે, તમે આ વિષ પી જાઓ. જગતને આ વિષ બાળે છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસીત્યા ત્રિનયન વિષમ સંમૃતવતા સકલ્માષકંઠે તવન કુરુતે ન શ્રિયમહો વિકારો પિશ્લાઘ્યો ભુવન ભયભંગ વ્યસનિના. આ વિષ અમને બહુ ત્રાસ આપે છે, કૃપા કરો. શિવજીએ પાર્વતીજીના સામુ જોયું છે, આ બધા મને વિષ પીવાનું કે છે, હું શું કરું? માતાજીએ કહ્યું કે જે વિષની વાસ એમને સહન થતી નથી અને તે વિષ તમે પી જાઓ અને કદાચ તમારું શરીર બગડે. તો શંકર દાદાએ કહ્યું, મારું શરીર બગડે તો છો બગડે, આ લોકોનું તો બધું સુધરશે ને. બીજાનું સુધારવા માટે જે પોતાનું બગાડે એ શિવ છે. પોતાનું સુધારવા માટે બીજાનું નુકસાન કરે, બીજાનું બગાડે એ જીવ છે. માતાજી તો જાણે છે એમને વિષ શું કરવાનું હતું. શિવ તો મહાકાર છે. શિવજી સમજાવે છે, પરોપકાર સમાન શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. દુઃખ સહન કરીને જે બીજાને સુખ આપે છે એ ભગવાનને બહુ ગમે છે. એ જ પરમાત્માની મોટી પૂજા છે, દુઃખ સહન કરી બીજાને સુખ આપજો. મને દુઃખ થશે પણ આ લોકો તો સુખી થશે. વિષ ઉપર શ્રી રામ નામ લખ્યું છે અને રામ નામ લખીને શંકર ભગવાન તે વિષ પી ગયા છે. શિવજી મહારાજે તે વિષને ગળામાં રોકી રાખ્યું છે, પેટમાં જવા દેતા નથી. પેટમાં વિષ આવે નહીં, પેટમાં પ્રેમ રાખો. જે પેટમાં વિષ રાખે છે એ ભક્તિ કરી શકે નહીં. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય એ પેટમાં રાખશો નહીં. એનો અર્થ એ છે તમે યાદ કરશો ને ભૂલી જાઓ. કેટલાક લોકો એવા હોય જે બે ચાર વર્ષ પહેલા કોઈએ ગાળ આપી હોય ને તો અંદર હચવી રાખે છે. બે વર્ષ પહેલા મને ગાળ વખત આવવાનું, પછી એને બતાવું છું. વિષ અને પેટમાં આવવા દેશો નહીં. શિવજી મહારાજ જગતને બોધ આપે છે, પેટમાં પ્રેમ રાખજો. તમારા હૃદયમાં નારાયણ છે, તે નારાયણના દર્શન કરતા કરતા પ્રેમથી પ્રભુના નામનો જપ કરો, તમને અમૃત મળશે. જે પેટમાં વિષ રાખે છે એને કોઈ દિવસ અમૃત મળે નહીં. શિવજીએ ઝેરને ગળામાં રોકી રાખ્યું છે, પેટમાં જવા દેતા નથી, બહાર પણ કાઢતા નથી. વિષને બહાર ન કાઢો. તમારું કોઈ નુકસાન કરે એને બે કડવા શબ્દો કહેવાનું મન થશે પણ એ ગળામાં જ રોકી રાખજો. કોઈને દુઃખ થાય એવો એક શબ્દ બોલશો નહીં. તમારા માટે કોઈ ખરાબ બોલે એનું દુઃખ માનશો નહીં, તમને અમૃત મળશે. યસ્માન નો દ્વિજતે લોકઃ અને લોકાન નો દ્વિજતે ચયા. તમને જે ત્રાસ આપે છે, દુઃખ નુકસાન કરે છે એને બે કડવા શબ્દો કહેવાનું મન થશે. કર્કશ વાણી એ જ વિષ છે, એ વિષને ગળામાં રોકી રાખો, ગળામાંથી બહાર ન કાઢો. શિવજીએ જગત ને બોધ આપ્યો છે, શંકર ભગવાન નો કંઠ નીળો થયો છે. શિવજી મહારાજ વિષ્ણુ પાન કરે છે, કેટલાક સંતો એવું વર્ણન કર્યું છે, શંકર ભગવાન વિષ પીતા હતા અને ત્યારે થોડા છાંટા નીચે પડ્યા તો કેટલાક ના આંખમાં ગયા અને કેટલાક ના પેટમાં ગયા. આંખમાં વિષ રાખવું નહીં, કોઈને વધારે પૈસા મળે, કોઈ સુખી થાય તો આંખમાં આવી જાય. આંખમાં પ્રેમ રાખ. દેવ દૈત્યો મંથન કરવા લાગ્યા.